એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર, ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ખાસ અમેરિકી કવિ રોબર્ટ ફ્રોસ્ટ અને એમની એક એમ કહી શકાય કે અનોખી કૃતિ વિશે વાત કરવાના છીએ.
હા, ન્યૂહેમ્પશાયર 1923માં પ્રકાશિત થયેલી અને પુલિત્ઝર પુરસ્કાર વિજેતા.
બરાબર. અને એ પણ સ્પષ્ટ કરી દઈએ કે આ કોઈ નવલકથા નથી, પણ મુખ્યત્વે એક લાંબુ કાવ્ય છે અને સાથે બીજા ટૂંકા કાવ્યોનો સંગ્રહ છે.
રોબર્ટ ફ્રોસ્ટનું નામ સાંભળીએ એટલે પેલી એમની શું કહેવાય, પ્રકૃતિની અને ગામડાના જીવનની કવિતાઓ યાદ આવે.
હા, જે દેખાવમાં સરળ લાગે પણ અંદર ઊંડો અર્થ હોય, પેલી ધ રોડ નોટ ટેકન જેવી.
બરાબર. અને ન્યૂહેમ્પશાયર એ સમય લખાઈ જ્યારે અમેરિકા આમ તો પહેલા વિશ્વયુદ્ધ પછી પોતાની ઓળખ શોધી રહ્યું હતું. આધુનિકતા અને પરંપરા વચ્ચેનો એક તણાવ હતો.
એટલે ફ્રોસ્ટે ન્યૂહેમ્પશાયરને એક એમ કે માઇક્રોસ્કોપ તરીકે વાપર્યો ખરું ને, મોટા અમેરિકી પ્રશ્નો સમજાવવા માટે.
હા, કહી શકાય. તો આજે આપણો હેતુ એ જ છે, આ કાવ્યની રચના, એના વિષયો અને એમાં સ્થળ અને ચરિત્રોનું જે નિરૂપણ છે એને જરા ઊંડાણથી સમજવાનું.
તો શરૂઆત કરીએ ના મૂળ સૂરથી. આ લાંબુ કાવ્ય એ શું છે? ન્યૂહેમ્પશાયર માટેનો પ્રેમપત્ર કે પછી એની ટીકા?
રસપ્રદ વાત એ છે ને કે એ બંને છે. એટલે સ્નેહ તો ભરપૂર છે, પણ સાથે પેલું શું કહેવાય, એક હળવું માર્મિક વિવેચન પણ છે.
અચ્છા.
ફ્રોસ્ટ ન્યૂહેમ્પશાયરની ધરતી અને ત્યાંના લોકો દ્વારા, આમ તો અમેરિકી ઓળખ, ખરી પ્રામાણિકતા એટલે શું અને કોઈ જગ્યા અને એના લોકોના સ્વભાવ વચ્ચે શું સંબંધ હોય એવા મોટા પ્રશ્નોને હાથ ધરે છે.
એટલે એમ લાગે જાણે કોઈ હોશિયાર થોડા મજાકિયા મિત્ર સાથે લાંબી વાત ચાલતી હોય.
બરાબર, એવી જ અનુભૂતિ થાય છે, એકદમ વિચારશીલ પણ હળવી વાતચીત જેવી.
તમે વાતચીત કહ્યું અને એની શૈલી પણ એવી જ છે ને, મુક્ત રીતે વહેતી, કોઈ બંધિયાર માળખા વગર.
બિલકુલ, એ વર્ણનાત્મક એટલે કે ડિસ્કર્સિવ છે અને એમણે પેલું બ્લેન્ક વર્ડ્સ વાપર્યું છે.
અચ્છા, એટલે પ્રાસ વગરની પણ લયવાળી પંક્તિઓ.
હા, એનાથી પેલી વાતચીત જેવી સહજતા આવે છે. આ શૈલીમાં ફ્રોસ્ટ શું કરે છે કે ન્યૂહેમ્પશાયરની જે કઠોર પણ સાચી સુંદરતા છે અને ત્યાંના લોકોનું જે વ્યવહારુ ડાહપણ છે એની સરખામણી બીજા સ્થળો સાથે કરે છે.
ખાસ કરીને પાડોશી રાજ્ય વર્મોન્ટ સાથે નહીં, એમની તો મજાક પણ ઉડાવે છે.
હા હા, રમતિયાળ રીતે ટીકા કરે છે. એટલે આખરે કાવ્ય પેલું સાદગી, આત્મનિર્ભરતા અને પોતાની જમીન સાથેના જોડાણના મૂલ્ય પરનું ચિંતન બની જાય છે.
અને એ પણ નોંધવા જેવું કે ફ્રોસ્ટ પોતે પણ જાણે એક પાત્ર તરીકે હાજર છે, કવિ તરીકે નહીં પણ કથાકાર અને પાત્ર બંને.
બરાબર.
પાત્ર શબ્દ વાપર્યો એટલે સવાલ થાય કે આ તો કવિતા છે, તો પરંપરાગત અર્થમાં નહીં પણ આના પાત્રો કોને ગણી શકાય?
સારો પ્રશ્ન છે. અહીં પાત્રો એટલે જુદા જુદા અવાજો અને વ્યક્તિત્વો જે કાવ્યને જીવંત બનાવે છે.
જેમ કે
સૌથી મુખ્ય પાત્ર તો ખુદ ન્યૂહેમ્પશાયર રાજ્ય જ, એની જમીન, એની પ્રકૃતિ. પછી આવે છે કથાકાર એટલે કે ફ્રોસ્ટ પોતે. એ જુએ છે, અનુભવે છે અને ન્યૂહેમ્પશાયર તરફ કેમ ખેંચાયો એ સમજાવે છે.
એનો અવાજ પણ પેલો બહારથી આવીને વસેલો હોય એવો અને સ્થાનિક હોય એવો, બંને જેવો લાગે છે.
બરાબર. પછી એક છે ન્યૂહેમ્પશાયરનો સામૂહિક અવાજ, એટલે કે ત્યાંના સામાન્ય લોકો, ખેડૂતો, વેપારીઓ, એમનો અવાજ, જે પેલી આત્મનિર્ભરતા, બહારની દખલગીરી સામે શંકા અને કઠણાઈમાંથી આવેલું ડાહપણ દર્શાવે છે.
પેલું કાણી પહેલા પાળ બાંધવીવાળું ડાહપણ.
હા, એ જ. પછી ટીકાકારો અને બહારના લોકો પણ છે, શહેરી લોકો, સુધારાવાદીઓ અને ખાસ તો વર્મોન્ટના લોકો. એમના કારણે ન્યૂહેમ્પશાયરની ખાસિયતો વધુ ઉપસે છે.
અને છેલ્લું પાત્ર,
છેલ્લું પણ કદાચ સૌથી મહત્વનું, ત્યાંની ભૂમિ પોતે. પર્વતો, જંગલો, પથરાળ, ખેતરો એ ખાલી બેકગ્રાઉન્ડ નથી, એ લોકોના સ્વભાવને ઘડનારું એક જીવંત તત્વ છે, જાણે કોઈ કઠોર પણ પ્રેમાળ માં જેવી.
વાહ, આ બધા અવાજો મળીને કાવ્યને ઘણું ઊંડાણ આપે છે. હવે આ કાવ્ય આગળ કઈ રીતે વધે છે? કોઈ સીધી વાર્તા તો નથી પણ વિચારોની એક સફર છે, એના મુખ્ય પડાવ કયા?
હા, એ સીધી લીટીમાં નથી ચાલતું, પણ એમાં એક ક્રમ જરૂર છે. શરૂઆતમાં ફ્રોસ્ટ ન્યૂ હેમ્પશાયર માટેનો પોતાનો પ્રેમ જાહેર કરે છે અને જાણે એનો બચાવ પણ કરે છે. કહે છે કે આ જગ્યા કઠોળ છે, બધા માટે નથી.
જાણે આમંત્રણ સાથે ચેતવણી, પેલું નાળિયેર જેવું એમ.
બરાબર, ઉપરથી કઠણ, અંદરથી મીઠું. પછી એ રાજ્યના ભૂગોળ, હવામાન, ઇતિહાસની વાત કરે છે. પથ્થરવાળી જમીન, સખત શિયાળો, આ બધું કેવી રીતે માણસને ઘડે છે. વચ્ચે વચ્ચે રાજકીય અને સામાજિક ટિપ્પણીઓ આવે છે, હંમેશા ન્યૂ હેમ્પશાયરના નજરિયાથી. સ્થાનિક રાજકારણ, આધુનિકતાનો થોડો વિરોધ, બહારની દખલ સામે શંકા,
જેને ફ્રોસ્ટ પછાતપણું નથી ગણાવતા પણ અનુભવનું ડહપણ કહે છે.
બરાબર. પછી પેલો મજાનો ભાગ આવે છે સરખામણીનો. ન્યૂ હેમ્પશાયર અને બીજા સ્થળો, ખાસ તો વર્મોન્ટ, એ રમૂજી સરખામણીઓથી ન્યૂ હેમ્પશાયરના ગુણ, જેમ કે દંભનો અભાવ, વ્યવહારિકતા, એ વધુ સ્પષ્ટ થાય છે.
અને અંત તરફ,
અંત તરફ કાવ્ય વધુ ગહન, દાર્શનિક બને છે. પ્રામાણિકતા શું છે, જગ્યા અને ઓળખનો શું સંબંધ, સહેલું છોડીને અઘરું પસંદ કરવાનું શું મૂલ્ય છે, એવા વિચારો આવે છે.
અને છેલ્લે બધું ભેગું થાય છે.
હા, બધા વિચારોનું સંકલન થાય છે. ફ્રોસ્ટ જાણે કહે છે કે ન્યૂ હેમ્પશાયર ખાલી એક રાજ્ય નથી, પણ જીવન જીવવાની એક રીત છે, પ્રામાણિક, વ્યવહારુ, સમાધાન ન કરનારી પણ ઊંડા મૂળવાળી.
આ પ્રવાહમાં ઘણા બધા વિષયો સ્પર્શાયા. એ મુખ્ય વિષયો કયા કયા છે જે આપણને કેન્દ્રમાં લાગે?
આમ તો ઘણા સ્તરો છે, પણ મુખ્યત્વે મને લાગે છે કે એક તો છે પ્રામાણિકતા વિરુદ્ધ કૃત્રિમતા. આ બહુ મોટો વિષય છે.
એ કઈ રીતે?
ન્યૂ હેમ્પશાયરનું જે વાસ્તવિકતા સાથેનું સીધું કઠોર જોડાણ છે, ખરાબ હવામાન, પથ્થરવાળી જમીન, એનાથી એક જાતની ભેળસેળ વગરની પ્રામાણિકતા આવે છે. ફ્રોસ્ટ એને પીલી વધુ આરામવાળી, સુંદર બનાવેલી જગ્યાઓ, જેમ કે પ્રવાસીઓ માટેનું વર્મોન્ટ, એની સામે મૂકે છે. ન્યૂ હેમ્પશાયર જાણે કહે છે, અમે જેવા છીએ તેવા સારા.
બીજો કયો વિષય?
બીજો છે સ્થળ અને ચરિત્રનો સંબંધ. કેવી રીતે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, પથ્થરો, ઠંડી, એ લોકોને આત્મનિર્ભર, વ્યવહારુ અને ખોટી બાબતોથી દૂર રહેનારા બનાવે છે.
અમેરિકાને પેલા ફ્રન્ટિયર અનુભવ જેવી વાત.
હા, પછી સ્વતંત્રતા અને આત્મનિર્ભરતા તો છે જ. ફ્રોસ્ટ ન્યૂ હેમ્પશાયરના એ સ્વતંત્ર મિજાજને બિરદાવે છે. સરકારી દખલનો વિરોધ, ટાઉન મીટિંગની પરંપરા, જોકે એની મર્યાદાઓ તરફ પણ ઇશારો કરે છે.
અને પેલી મુશ્કેલીવાળી વાત?
હા, મુશ્કેલીનું મૂલ્ય. આજે આપણે સહેલું શોધીએ છીએ, પણ ફ્રોસ્ટ કહે છે કે અઘરું પસંદ કરવામાં, પડકારવાળી જગ્યાએ રહેવામાં પણ કંઈક મૂલ્ય છે. કઠોરતા એ અડચણ નથી, પણ ચરિત્ર ઘડવાનો ભાગ છે. પેલું કહે છે ને, કસોટી વિના સોનું ન બને.
સાચી વાત છે.
પછી પરંપરા અને પરિવર્તનનો સંઘર્ષ પણ છે. 1920નો દાયકો હતો, અમેરિકા બદલાઈ રહ્યું હતું, તો બદલાવ સ્વીકારવો પણ જૂનું મૂલ્યવાન જાળવવું એની વાત છે. ન્યૂ હેમ્પશાયર અહીં ધીમા, સાવધ પરિવર્તનનું પ્રતીક બને છે.
અને છેલ્લે તમે કહ્યું લેન્ડસ્કેપનું લોકશાહીકરણ, એ જરા સમજાવશો?
એટલે કે ફ્રોસ્ટ ખાલી મોટા પહાડો કે નદીઓની જ વાત નથી કરતા. સામાન્ય પથ્થરની વાળો, નાના ખેતરો, સાધારણ ટેકરીઓ, એમાં પણ ઊંડો અર્થ અને સુંદરતા શોધે છે. સામાન્યમાં અસામાન્ય જોવાની આ દ્રષ્ટિ છે.
બરાબર. તો આ બધા વિષયો અને ભાવોને ફ્રોસ્ટ શબ્દોમાં કઈ રીતે ઉતારે છે? એમની ભાષા, એમની શૈલીની કઈ ખાસિયતો છે?
ફ્રોસ્ટની કળા જેમાં છે, એક તો પેલી વાતચીત જેવી બ્લેન્ક વર્સ, એનાથી કવિતા એકદમ સહજ લાગે છે. ગંભીર વાત અને હળવી મજાક વચ્ચે સહેલાઈથી ફરી શકે છે.
અને પેલો એમનો વ્યંગ્ય અને અલ્પોક્તિનો ઉપયોગ?
હા, એ તો ફ્રોસ્ટની ઓળખ છે, વ્યંગ્ય અને અલ્પોક્તિ, આયરની એન્ડ અંડરસ્ટેટમેન્ટ. વર્મોન્ટને ખૂબ સુંદર કહે કે સખત શિયાળાને ખાલી સ્ફૂર્તિદાયક કહે. આ ઓછું બોલીને વધુ કહેવાની કળા છે. એમાં રમૂજ પણ છે અને એક પ્રકારની સ્થિરતા પણ.
અને એમણે ન્યૂ હેમ્પશાયરને જ પાત્ર બનાવી દીધું, એ પણ ખાસ છે.
હા, એ વ્યક્તિકરણ, પર્સોનિફિકેશન, એનાથી પેલો સ્થળ અને ઓળખનો સંબંધ વધુ ગાઢ બને છે. પછી કવિતામાં ઘણા બધા અવાજો છે, પાડોશીઓ, નેતાઓ, બહારના લોકો, જાણે કોઈ લોકશાહી સભા ચાલતી હોય.
અને પ્રતીકો, પથ્થરની વાડો, ઋતુઓ.
બરાબર, પ્રતીકોનો બહુ સુંદર ઉપયોગ છે. પથ્થરની વાડો પડકાર પણ છે અને એ પડકાર સામે માણસનો પ્રયત્ન પણ છે. ઋતુઓ જીવનના ચક્ર અને સહનશીલતાનું પ્રતીક છે, અને સૌથી મહત્વનું એમની બોલચાલની ભાષા અને ત્યાંની સ્થાનિક બોલીનો ઉપયોગ.
એનાથી કવિતા વધુ સાચી લાગે છે, પ્રામાણિક.
હા, એ પ્રામાણિકતાના મુખ્ય વિષયને જ ટેકો આપે છે.
આટલી વાત પછી અમુક પંક્તિઓ યાદ કરવી જોઈએ જે આખી કૃતિનો સાર કહેતી હોય, એવી કોઈ ખાસ પંક્તિઓ?
ચોક્કસ, અમુક પંક્તિઓ તો મગજમાં રહી જાય એવી છે. એક છે જેમાં એ કહે છે, હું એક સાદો ન્યૂ હેમ્પશાયર ખેડૂત બનવાનું પસંદ કરું છું જેની રોકડ આવક કહો કે 1000 હોય, કહો કે ન્યૂયોર્ક સિટીના પ્રકાશક પાસેથી.
આમાં પેલો વ્યંગ્ય અને પોતાની જટિલ ઓળખનો સ્વીકાર છે.
બરાબર, ખેડૂત બનવું છે પણ પૈસા તો શહેરના પ્રકાશક પાસેથી જ આવે છે. આ સ્વીકાર જ કવિતાને પ્રામાણિક બનાવે છે. પછી પેલી પંક્તિ, મેં યુવાનીમાં ક્યારેય ક્રાંતિકારી બનવાની હિંમત ન કરી, રખેને વૃદ્ધાવસ્થામાં હું રૂઢિચુસ્ત બની જાઉં.
આ તો ઊની વાત છે, ઉતાવળિયા બળવા કરતા વિચારીને સ્થિર રહેવું.
હા, સાચી સ્વતંત્રતા કદાચ જાતે વિચારવામાં છે, કોઈ વિચારધારા પાછળ દોડવામાં નહીં. અને ત્રીજી, જે મને બહુ ગમે છે, અમુક બીમારીઓનો એકમાત્ર ઇલાજ એ છે કે તેનો ઇલાજ ન કરવો.
લાક્ષણિક ફ્રોસ્ટ. અમુક મુશ્કેલીઓ સહન કરવી જરૂરી છે કારણ કે એ ચરિત્ર ઘડે છે.
જેમ કે ન્યૂ હેમ્પશાયરનો શિયાળો.
બરાબર, એ કઠોરતા જ શક્તિ આપે છે.
આ પંક્તિઓ ખરેખર વિચારતા કરી મૂકે છે. તો આખી કૃતિ વાંચ્યા પછી ભાવક પર કેવી અસર રહેશે, એની કાયમી છાપ શું છે?
ન્યૂ હેમ્પશાયર વાંચીને મનમાં ઘણા ભાવ આવે છે. થોડો નોસ્ટાલ્જિયા, થોડું ગૌરવ, હળવી રમૂજ અને ઊંડું ચિંતન. ફ્રોસ્ટની ખૂબી એ છે કે એ એક ચોક્કસ જગ્યાની વાત કરે છે, પણ એમાંથી પ્રામાણિકતા, સ્થળ સાથેનો નાતો, અઘરું પસંદ કરવાની હિંમત એવા સાર્વત્રિક મુદ્દાઓ બહાર લાવે છે.
એટલે જેણે ન્યૂ હેમ્પશાયર ન જોયું હોય એ પણ એની સાથે જોડાઈ શકે.
ચોક્કસ, કારણ કે આ કાવ્ય આપણને આપણા પોતાના જીવન અને મૂલ્યો વિશે વિચારવા પ્રેરે છે, કે આપણે ખરેખર શું મૂલ્યવાન ગણીએ છીએ, સપાટીનું આકર્ષણ કે આંતરિક શક્તિ.
બરાબર, સરળ આરામ કે પડકારમાંથી મળતી પ્રામાણિકતા, અને આપણો આપણી જગ્યા સાથે શું સંબંધ છે, એ ભૌગોલિક હોય કે માનસિક.
અને સાહિત્યની રીતે જોઈએ તો ફ્રોસ્ટે આ કાવ્યથી અમેરિકન કવિતાને એક ખાસ અવાજ આપ્યો જે સ્થાનિક હોવા છતાં વૈશ્વિક છે.
હા, એમણે પ્રાદેશિકતાને ઊંડા ચિંતનમાં બદલી નાખી, બતાવ્યું કે કવિતા સમાજ અને રાજકારણ સાથે જોડાઈ શકે છે અને છતાં એનું દાર્શનિક મૂલ્ય જાળવી શકે છે.
અને એ પણ શીખવે છે કે સામાન્યમાં પણ અસામાન્ય છુપાયેલું હોય છે.
બિલકુલ, રોજિંદા જીવનમાં સામાન્ય દેખાતી વસ્તુઓમાં પણ ઊંડા સત્યો હોય છે.
તો કદાચ ફ્રોસ્ટ આપણને એ જ યાદ અપાવે છે કે સાચી ઓળખ અને તાકાત બહારના દેખાવમાં નથી, પણ આપણા મૂળિયા અને પડકારો ઝીલવાની ક્ષમતામાં છે.
અને એ પણ કે ઘણીવાર સાવ સામાન્ય લાગતા પરિવેશમાં પેલા પથ્થરો અને વાડો વચ્ચે પણ જીવનનું ઊંડું શણ પણ છુપાયેલું હોય છે, બસ એને જોવાની દૃષ્ટિ કેળવવી પડે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.